તારીખ 2/8/1992, શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 373-378 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 153. તારીખ 2/8/1992, શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 373-378 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 153.
મેં ધ્રુવ સિદ્ધ હું, સ્વાદી અનંત સિદ્ધપત્તા છે, એની અનાદિ અનંત જે સિદ્ધપત છે આત્મામાં, ધ્રુવ મેં ધ્રુવ સિદ્ધ હું, જિસમે સિદ્ધ દશા કે ભી ગૌણતા રહેતી હૈ, ઉત્પાદ જેવી રૂપ છે, સિદ્ધ દશા છે. અહીંયા ધ્રુવની વાત કરી, મેં ધ્રુવ સિદ્ધ હું, જિસમે સિદ્ધ દશા કે ભી ગૌણતા રહેતી હૈ. ધ્રુવ છે એ નિશ્ચયનો વિષય ચાલતા સંસાર પ્રમાણે, અને સિદ્ધ દશા ઉત્પન્ન થાય તો ઉત્પાદ વ્યવહારનો વિષય છે, એની ગૌણતા છે. સિદ્ધ દશાની સિદ્ધ પદ ધ્રુવ સિદ્ધની મુખ્યતા છે, અને સિદ્ધ દશાની પણ એમાં ગૌણતા છે. હજી તો સિદ્ધ દશા પ્રગટ નથી થઈ, પણ આ તો ધ્રુવ સિદ્ધ છે ને પોતે, તો વર્તમાન ને ભવિષ્યમાં થવા વાળી બધી ગૌણ છે. મારે તો અત્યારની ગૌણ છે, અને ભવિષ્યમાં થવા વાળી પણ મારે ગૌણ છે. જ્યાં મુખ્ય ગૌણનો સવાલ છે, ત્યાં તો જેની મુખ્યતા છે એની મુખ્યતા બદલાતી નથી. સિદ્ધ દશા કા ભી સમય સમય ઉત્પાદ હોતા હૈ, પણ મેં તો સદા ધ્રુવ હું. એ તો ઉત્પાદ એ થશે, એનો નાશ થશે, પછી નવી થશે, નાશ થશે. હું ત્રિકાળ ધ્રુવ છું અને સિદ્ધ સ્વરૂપ જ છું. આ સમય દ્રષ્ટિ આ રીતે પોતાના આત્માને માને છે, એના શ્રદ્ધાનો વિષય, તમને દર્શનનો વિષય આવો આત્મા છે. જ્યાં સિદ્ધ દશાને ગૌણતા છે, ત્યાં સમ્યક દર્શનની મુખ્યતા છે એ વાત તો પણ પ્રતિ નથી. એ પૂરી મુખ્યતા છે, મુખ્યતામાં ઓછી મુખ્યતા છે એવું નથી, પણ પૂરી મુખ્યતા છે. શ્રદ્ધાનો વિષય જુદો છે, ચોખ્ખી શ્રદ્ધાની વાત. એમાં તો જ્ઞાન પ્રધાન નહીં કે ફલાણા એવું કાંઈ નહીં, સિદ્ધ રૂપે જે સંગીત દર્શનનો વિષય છે એ શ્રદ્ધા પ્રધાન શ્રદ્ધાની વાત છે, બીજા કોઈ વિવિક્ષાની વાત નથી. 13મી ગાથામાં આવશે જ્ઞાન પ્રધાન સંગીત દર્શનની વાત આવશે, 11મી ગાથામાં શ્રદ્ધા પ્રધાન સંગીત દર્શનની વાત કરી, તો 13મી ગાથામાં જ્ઞાન પ્રધાન સંગીત દર્શનની વાત કરી. 9 તત્વોનું પ્રધાન દર્શન જ્ઞાન તો સંગીત દર્શન. એ ગાથાનો વિષય લઈને વિધિ લીધી કે આ રીતે પ્રાપ્તિ કરવી, વિધિમાં આ છે વિધિનો વિષય, જ્ઞાન કેવી રીતે વિધાયક સ્વરૂપે, જ્ઞાનનો વિધાયક જે પરિણમન છે એને લઈને સ્વાનુભવ થાય છે, સ્વાનુભવ જ્ઞાન પ્રધાન થાય છે. नाप से दूसरे का नाप करना यही दृष्टि का स्वभाव है. पी त्रणे काले सिद्धांतिक बात के लिए नाप एट माप, गुजराती में माप के लिए, हिंदी में नाप के लिए, पोताना माप से दूसरा बीजा माप करे दृष्टि शू करे अथवा अपने क्या गुजराती में कहवत करू छ જેવી દ્રષ્ટિ એવી દ્રષ્ટિ, પછી પોતાની દ્રષ્ટિ હશે માપશે, અથવા કમળો થયો હોય તે પીળું જોવે, ધોળું હોય તે પણ એને પીળું દેખાય. એ દ્રષ્ટિનો સ્વભાવ છે. દોષ દ્રષ્ટિ છે, મીઠા દ્રષ્ટિ છે એ દોષ દ્રષ્ટિ છે, સમય દ્રષ્ટિ છે એ ગુણ દ્રષ્ટિ છે, સ્વભાવ દ્રષ્ટિ છે. મીઠા દ્રષ્ટિ વિભાવને જ મુખ્ય કરશે, પોતાના પણ વિભાવને મુખ્ય કરશે, બીજાના પણ વિભાવને મુખ્ય કરશે, સર્વત્ર એમ જ કરશે. અને જેને સ્વભાવ દ્રષ્ટિ પ્રગટિ છે એ નિગોદના જીવને પણ એમ જોશે કે એની શુદ્ધ સત્તા છે, એને જોવા સ્વાભાવિક કાર્ય છે. જો વિપરીતતામાં પણ એ સ્વભાવ તો પ્રગટ છે ને, દ્રષ્ટિ પ્રમાણે જાણવું, દ્રષ્ટિ પ્રમાણે માપવું, એવો સ્વભાવ તો વિપરીતતામાં પણ ત્યાંથી શક્તિનું ગ્રહણ તો થાય છે. ત્રિપાલી સ્વભાવ કભી બંધતા હી નહીં હૈ, ફિર મુજે મુગ્ધ કહેના તો ગાલી હૈ. આત્માને મનુષ્ય કેવો, બંધવાળો કેવો, દેવ કેવો, સર્વાર્થ સિદ્ધિનો દેવ કેવો, એ તો એક બાજુ રહ્યો કે પણ આત્મા મુક્ત થયો એ વાત ત્રિપાલીને લાગે નહીં પડતો. ત્રિકાળી બંધાયો છતાં એને મુક્તપણે જાણવો કે મુક્ત કહેવો એ એને જ્ઞાન છે, સ્પષ્ટીકરણ સાફ છે કે પર્યાય કો મુક્ત કહો હું તો ઠીક હે. પર્યાયમાં બંધભાવ હતો એ બંધભાવ છૂટી ગયો, એને મુક્ત કહો ઠીક છે, ક્યોંકિ વો બંધી હુઈ થી જિસે મુક્ત કહેના ઠીક હૈ, પરંતુ મુજે તો મુક્ત કહેના ભી ઠીક નહીં હૈ, મને તો મુક્ત કહેવું એ પણ ઠીક નથી.
આત્મા છેદ દર્શને પામ્યો એવું ઠીક નથી.
ત્રિકાળી ના કહેવાય, હું તો ત્રિકાળી છું, મને મુક્ત કહેવું એ તો ગાળ દેવાની વાત છે. અને એ તો આપણે શું પરમાત્મા પ્રકાશમાં તો વાત લીધી છે, કોઈ માણસની જેલ પડી ન હોય, ભળતા નામની વાત છાપામાં આવે તો ફળાણા ફળાણાને આજે જેલમાંથી મુક્ત કર્યા છે અને એના સગા સંબંધીઓએ એમને અભિનંદન આપ્યા છે. મારા નામ ભળતું જ હોય, એ સરખા નામવાળા હોય ને, માણસ હોય, પિતાનું નામ પણ એ જ હોય, ભાઈનું નામ પણ એ જ હોય, હાલો આપણે પણ એને અભિનંદન આપીએ. જે માણસની વ્યક્તિ જ ન હોય એને કે આપણું ભાઈ તમે મને ગાળો ક્યાં દીવા, હું કેવી જેલમાં ગયો હતો, મુક્ત થયો જેલમાં ગયો કે મેં ગુનો કર્યો હતો, પહેલા હું ગુનેગાર હતો, એને મને સજા પડી હતી, એમાંથી હું શું કરશું સજા પડી હતી, એ આત્માને મુક્તતા વિશેષણથી કહેવું કે એને હિંપતા આપવા જોઈએ, એવું નું વિશેષણ મારા સ્વરૂપને કોઈ લગાવે તો હું પ્રથમ કરતો. શૈલી કઈ છે?
દ્રવ્ય પ્રજા
પ્રમાણનું કથન છે, દ્રવ્ય પ્રધાન એટલે પ્રમાણનું જ કથન છે. આત્માની મુક્તિ થઈ એમ કહું તો એ પર્યાયમાં બંધભાવ હતો એ પૂરો થઈ મુક્ત દશા થઈ એમ આત્માની વાત કરવી છે. ત્રિકાળીમાં એ વાત નથી. આ તો શું છે, એક સમયની મોક્ષ દશાથી પણ ત્રિકાળીનો મહિમા કેટલો વધારે છે એમ કહેવું છે કે એક સમયની મોક્ષ દશા એ તો લાંછનવાળી વાત છે કે પહેલાં બંધાયેલી હતી એ મુક્તિ થઈ. આ સ્વરૂપમાં તો એવું નથી ક્યારે. તમે મહિમા કરો મોક્ષ દશાનો, સ્વરૂપનો મહિમા તો એ રીતે નથી થાય એવું, એ રીત પણ લાગુ નહીં પડે. એવું સ્વરૂપ નિર્દોષ છે, વિકાર નિર્દોષ છે, એનો મહિમા એવો છે. શિવ ભગવાનનો અરવિંદ ભગવાનની ભક્તિ કરવામાં આવે છે એના કરતાં આત્માની ભક્તિ કેટલી ગુણ વિશિષ્ટ છે એમ લેવું છે. શૈલી કરી શકે છે, સ્વતંત્ર શૈલીથી વાત કરે છે. પરમાત્મા પ્રકાશમાં થોડું વાત આવી છે, પોતાની કહેવાની રીત બહુ સ્વતંત્ર. મહિમા કરવાનો અર્થ મુખ્ય તાત્પર્ય છે. મહિમા કરવો એનો અર્થ છે એને મુખ્ય તાત્પર્ય.
એમને તો પરમાત્મા પ્રકાશના પ્રવચનો સાંભળ્યા નતો.
પરમાત્મા પ્રકાશ કે તો સમય સાથે
આત્મા
કોઈ પણ આગળ જો નીકળ્યો છે તો આત્મામાંથી નીકળ્યો, જે આત્મામાંથી નીકળ્યું છે એ જ આત્મામાંથી આ નીકળે છે. એટલા માટે આને આગમ કહેવાય. ઠીક, આગમ ક્યાંથી નીકળ્યા?
આત્મામાંથી.
સત્પુરુષની વાણી ક્યાંથી નીકળી?
આત્મામાંથી.
માટે બે આગમ. ઠીક, આગમ કહેવાનું કારણ એ આત્મામાંથી નીકળી
જતા. પછી એ બધે વ્યક્તિગત રૂપે નીકળી હોય તો સમષ્ટિગત રૂપે
એનો કાંઈ પ્રશ્ન નથી. એ તો ભૂલ ન થાય એટલા માટે એટલું ચોક્કસ કરી સમજવા માટે. કોઈ વાત મર્યાદિત હોય એને ત્રિકાળી ન લઈ લે એટલા. બૌદ્ધ નથી, વિષ્ણુ નથી, પણ જૈને નથી એમ આગળ. પછી એને ઊંધું લેવું હોય તો ન લઈ લેવાય. એવો જૈનનો નિષેધ કરે છે એમ નથી, સંપ્રદાય બુદ્ધિ નો ત્યાં નિષેધ. જૈન બનાવવાનો નિષેધ નથી, ત્યાં વાત તો બધી રીતે આવવાની છે. અને કુતર્ક તો જ્યાંથી કરવો હોય ત્યાંથી કરી શકાય છે. એટલા માટે તો કહું કે વાદ વિવાદ કરે છો, વાદ વિવાદ કરે છે. પરિણતિ દ્રવ કો કહેતી હૈ, પરિણતિને વાચા આપી સમીર દર્શનને વાચા આપે છે ને શ્રીમદજીએ, એમાં એ પરિણતિને વાચા આપે છે. તો પરિણતિ દ્રવ કો કહેતી હૈ કે મેં બી સ્વયં સ્વત હું, મેં સ્વતંત્ર હું, હું કાંઈ તારી બંધાયેલી નથી. પરિણતિ શું કહે છે કે હું પણ કાંઈ તારી બંધાયેલી નથી, હું સત છું ને સ્વતંત્ર છું. અવલંબન લેતી હું એ ભી અપેક્ષા છે કે મુખ થયેલું એની વાત છે. બાકી હું ક્યાં દ્રવ નું અવલંબન લઉં છું, હું તો મારું જ અવલંબન લઉં છું. આ એમાંથી ઉપાદાન નીકળે છે, આ ઉપાદાન નો મૂળ છે. હું મારો અવલંબન નથી, મારી ઉત્પત્તિ છે. દ્રવ્ય ના અવલંબન મારી ઉત્પત્તિ નથી. પર્યાય ફરીને પર્યાય થાય છે એમ કહું છું. આંગળી આમ ઉભી છે, આ પર્યાય ફરીને આમ વળી ગયું, આ સીધી પર્યાય ફરીને વળી છે, પર્યાય ફરી છે. દ્રવ તો એમને એમ છે, આમ છે ત્યારે દ્રવ એમને એમ છે, પરમાણુ એમને એમ છે, ત્યારે પરમાણુ એમને નથી. પરમાણુ કોઈ સ્થાનાંતર નથી, તો એની જગ્યાએ પર્યાય ફરીને પર્યાય થાય છે. એમ પર્યાય આમ હતી, પરદ્રવ્યનું અવલંબન લીધું ત્યારે પર્યાય આમ પણ સ્વપર સન્મુખ થઈ ગઈ, તો એ પર્યાય આમ છે. પછી કોણ ફેર્યું? પર્યાય ફરી, દ્રવ ફેર્યું છે એમાં? દ્રવ કા અવલંબન લીધું એ ભી અપેક્ષા છે કે નહીં? કારણ કે પરકા પરકી તરફ કા વલણ છૂટા, શું કેવું છે? યા તો સ્વર તરફ નું વલણ જીતું, ઇસલી એસા કહેને મેં આતા હૈ. અસલ મેં તો પરિણતિ નહીં હૈ, પરંતુ પરિણતિ છે. પરિણતિ દ્રવ થઈ નથી ને દ્રવ પરિણતિ થયું નથી. દ્રવ ને પર્યાય ના બે ભાગ, બે જુદા જુદા સ્વભાવ વાળા બે ભાગ છે એમ સમજે તો કઈ આપત્તિ નથી.
આમ સમજવાથી કઈ આપત્તિ પડે?
પરાલંબન છે, પરાલંબન છૂટી જાય છે. સ્વતંત્ર ને ગ્રહ પણ કર્તૃત્વ મટી જાય,
કર્તૃત્વ
આપત્તિ કર્તૃત્વ બને છે, એ કરતા બુદ્ધિ છૂટી જાય. પરિણામ સ્વતંત્ર રીતે પોતાનું કાર્ય કરે છે. હું પરિણામ ન કરતા એ કર્તૃત્વ છૂટી જાય. પર્યાયની સ્વતંત્રતામાં પર્યાયનું કર્તૃત્વ છોડાવવું
છે.
બહુ સીધી વાત છે,
મોટો લાભ.
મિથ્યા છોડાવવું છે એમ કહીને, જ્યાં કર્તૃત્વ છે ત્યાં એકત્વ છે, ને એકત્વ છે ત્યાં મિથ્યા છે. પર્યાય ઊંડા પર સમયા ઉપર સમય જૈન મતની બાળકીઓ સુધરો છે. પરિભ્રમણ ચાલુ સાચું રહેશે, પરિભ્રમણ ના મૂળિયા મજબૂત થઈ જશે.
ત્રણ ઇન્દ્રિયો હોય તો ચોથી ઇન્દ્રિય આંખ નો હોય. આંખ વગર ના કેમ પ્રાણી છે? એને આંખ થી જે બરાબર જોવું જોઈએ જોતો નતો, ન્યાય ન જોઈ શકે. ખુલ્લી આંખે ન્યાય દેખાય એવો એ ન્યાય ન જોઈ શકે, પછી શું થાય? એને કેવી રીતે કઈ બાજુ હાલવું જ નહીં ખબર પડે. પછી એને આંખ ન હોય તો એને એ પ્રાણીને કઈ બાજુ ચાલવું તો મને દુઃખ નહીં થાય એને ખબર નહીં પડે. એ કેમ એમ થઈ ગયું કે અહીંયા આંખ હતી છતાં એને કઈ બાજુ હાલવું એ નક્કી ન કર્યું? પ્રાણીને વિકાર છે, વિવેક સંસ્કારી તો વિવેક કરવાનો. પ્રથમ ભૂમિકામાં વિવેક ન કરે, વિવેક થી પાર વિધિ નિષેધ ના વિકલ્પ ને તોડીને નિર્વિકલ્પ રસ ને કેવી રીતે વિવેક પહેલાથી વિવેક છોડ્યો, વિવેક કરવાની યોગ્યતા ચાલી, વિવેક કરવાની યોગ્યતા જ મળે.
જે માણસ સામે તુલનાત્મક બે વાત આવી હોય એની વાત છે, જે માણસોના સામે તુલનાત્મક વાત આવી હોય એના માટે વિવેકની વાત છે, ને જેની સામે તુલનાત્મક વાત આવી જ નથી એ કેવી રીતે વિવેક કરે?
સુખ દુઃખ નું તો કરે છે કે નહીં? તુલના તો સુખ દુઃખ ની કરે છે કે નથી કરતો? તો પછી સુખ કેમ થાય, દુઃખ કેમ થાય, એનું મૂળ એને ન ગોતવું જોઈએ? તરત તુલનાત્મક આવશે. આ સમસ્યા તો જગતના બધા પ્રાણીને છે કે નહીં? જૈન થવા માટે કે જૈન દર્શનમાં શું લખ્યું છે એ જોવા માટે બધાને આત્મશાસ્ત્રો નથી આવતા. જૈન શાસ્ત્રો એવી રીતે હાથમાં આવે છે એવું કઈ નથી. સુખ દુઃખના શોધક જીવોને પણ જૈન શાસ્ત્રો હાથમાં આવે છે, અને એ તો બધાને એની શોધ ચાલે છે, પણ વિવેક કરતા નથી. ત્યાં પણ તુલનાત્મક રીતે વિવેક કરતા નથી. નિર્દોષતા શું છે? દોષથી દુઃખ છે, નિર્દોષતાથી સુખ છે, પોતાની તપાસ તો કરવી જોઈએ.
ઘણા આચાર્ય પરધર્મી થઈ ગયા, બ્રાહ્મણ નીકળ્યા, વિજ્ઞાન સ્વામી બ્રાહ્મણ,
હા
બ્રાહ્મણ,
હા ઘણા એવું, પણ એ ક્યાંથી થયા? જૈન ક્યાંથી થયા? એ આચાર્યો ક્યાંથી થયા? જૈન ના આચાર્યો ક્યાંથી
થયા?
અન્ય મતમાં હતા શોધ. સુખી થવું છે તો ઉપાધિ ઓછી કે સુખી સમજાય એવું છે? જેને જરૂરિયાત ઓછી એને દુઃખ ઓછું. આ તો ગણિત નો વિષય છે. એકડો બગડો આવડતો હોય ને આટલી વાત સમજાય, અથવા ભરવાડ ને સમજાય દૂધ વેચવા જતો હોય, ભલે ભણ્યો ન હોય તો હિસાબ કરીને લાવે છે કે
નહીં?
ન્યાયમાં નથી બેઠા હોતા ભરવાડ, પણ દૂધ કરે તો દૂધ નો હિસાબ બરાબર કરે છે કે નહીં? દૂધ રોજ વેચવા જાય, માવા બનાવતા, પેંડા બનાવતા, બરાબર હિસાબ કરે છે? એક ને એક બે ગણવા જેવી વાત છે કે દુઃખ છે નથી થાય, સુખ છે નથી થાય, તો ઉપાધિ ઘટાડું તો મને દુઃખ ઘટે છે, ઉપાધિ વધારું તો દુઃખ વધે છે. બહુ પૈસા વાળા બહુ ઉપાધિ કરીને બહુ દુઃખી થતા નથી જોવામાં આવતા. એટલા એને વિચારો ક્યાં હક પડે નહીં, રાતે મંગાવે નહીં, કેમ ઉપાધિ વધારે છે? તો ગોળતા ઓછી છે, હવામાન ની તળાવમાં હોવે છે પણ ઊંઘ નથી આવતી. મજૂર ભય પથારી ઊંઘી જાય છે પીડ્યા પેલો, કેમ? ચિંતા નથી, ઉપાધિ નથી. નિરુપાધિક થવું, ઉપાધિ છોડવી, એ રીતે નિરુપાધિક થવું, અનુઆલંબન લેતા સહજ નિરુપાધિક ભાવ રહે, આ શોધ કરવું પડે. તરત જ જૈન શાસ્ત્ર હાથમાં આવ્યું એવું છે. પ્રચાર પ્રસાર કઈ ઓછો નથી, લાખો ગમે શાસ્ત્રો પીડ્યા છે, લાખો ગમે શાસ્ત્રો તો પીડ્યા છે, ક્યાંય ને ક્યાંયથી તો પત્તો લાગી જ જાય. કુદરતનો નિયમ છે, કુદરતનો એ નિયમ છે કે સત્ય ગોતો ગોતો હોય એને સત્ય પ્રાપ્તિના નિમિત્તો મળ્યા વગર કરીએ. इतनी सी बात है, जो उपयोग पर में झुकता है उसको स्व में डूबने का है. इतनी सी बात है कि जो उपयोग पर में झुकता है उसको स्व में झुकने का है. दिशा फिर करवाने बात है, बीजू का हाथी वधारे બહિર મુખ થાય છે એને અંતર મુખ થવાની વાત છે. ભાવ કરે છે અને બાહ્ય સાધનના નિમિત્તે કરે છે, શાસ્ત્રમાં છે, બીજા કરે કોઈ પણ, તો એને ત્યાંથી મર્યાદામાં લઈ જવું હોય તો શું કરવું? કે જે ભાવ બહાર જાય છે, ભાવ પોતે જ પોતાને જોતો થાય. પહેલું પગથિયું તો એને એ છે, પછી અંદર શ્રીકાળીનો પત્તો લાગે અને એનું અવલંબન હાથમાં આવે તો અંતર્મુખ બરાબર થઈ જાય. પણ પહેલાં ખસે તો ખરો અહીંથી, અહીં જે નિમિત્ત ઉપર જાય છે ત્યાંથી પોતાના ઉપાદાનમાં તો આવે. અવલોકનની જે વિષય છે એના ઉપર શું કરે છે, સાધન જેટલું ધર્મના ક્ષેત્રમાં કરે છે એમાં નિમિત્ત આશ્રિત પરિણામ થાય છે. હવે પોતાના આશ્રિત પરિણામ થાય તો એવો છે ત્રિકાળીનો આશ્રય, પણ એ તો સીધો દેખાતો નથી. અવ્યક્ત હોવા છે, સત્યરૂપ હોવા છે, તો પરિણામ પોતે પહેલાં પરિણામની મર્યાદામાં, અને ત્યાં જે સ્વભાવ વ્યક્ત છે ત્યાંથી નીચે ઉતરી જાય. જ્ઞાન લક્ષણમાં જે સ્વભાવ વ્યક્ત છે ત્યાંથી સ્વભાવ સુધી થઈ જાય. ગુણની અભિવ્યક્તિ તે પરિણામ છે, માટે સ્વભાવ સુધી જવું હોય તો પર્યાયના માધ્યમથી જ જવાય, એની બીજી કોઈ ચેનલ નથી. વિધિમાં તો પર્યાય નો વિષય છે. 125 નો નંબર વર્તમાન જ્ઞાન જન ખ્યાલ મેં આતા હૈ, વૈસે ત્રિકાળી સત ખ્યાલ મેં ક્યો નહીં આતા? અરે ઉગાડવા તો યુક્તિ આદિ સે આતા હૈ, સમજવામાં આવે છે, લેકિન અંદર સે ખ્યાલ મેં ક્યો નહીં આતા? સીધો કેમ પકડાતો નથી? તો પછી જો ઉગાડ મેં ન્યાય સે ખ્યાલ મેં આયા, હું તો ખ્યાલ વાળી જ્ઞાન પર્યાય ભી કોઈ આધાર પર ખડી હૈ. આધાર વાળી શક્તિ મેં હિ સમજાના પ્રસર્જાના કોઈ સ્વભાવ શુદ્ધાત્માને જોવો છો, પણ તમે ત્રીજાને જોવો છો કે નહીં? પોતાને જોવો છે, વિકાળીનું દર્શન કરવું છે, ગૃહનું દર્શન કરવું છે, તો કોઈ બીજાનું કરવું છે કે પોતાને જોવો છે? તો પોતાને જોવો છે, તો પોતાને જોવો છે, પોતામાં પોતાને જોવો છે, તો એને વળવું પડશે પોતા બાજુ. પોતા બાજુ પોતા બાજુ વળતા પહેલા વ્યક્ત ભાવ પરથી અવ્યક્ત ભાવમાં જવા છે. સીધો અવ્યક્ત ભાવમાં કોઈ જઈ શકતો નથી. ખ્યાલ વાળી પર્યાયમાં કોઈના ઉપર ઊભી છે તો વ્યક્ત અવ્યક્ત ઉપર ઊભું છે, વ્યક્ત ને અવ્યક્ત નો આધાર છે, માટે વ્યક્ત ઉપરથી તો અવ્યક્ત માં થયેલો. જ્ઞાન માનવીને ઓળખીને અનેક સંતો અજર અમર, તે જ્ઞાન માનવીને ઓળખી ઓળખીને અનેક સંતો અજર અમર થયા, પર્યાય જ્ઞાનનો પર્યાયની વાત છે, લક્ષણની વાત છે. બાત યહ હૈ કે જીતના તીવ્ર દુઃખ પર્યાય મેં લગે, વિકારી પર્યાય ઉતના ही શીઘ્રતા से માર્ગ પ્રાપ્ત હોય, કમ દુઃખ લગે તો ધીરે
ધીરે.
આ એક લાક્ષણિક પદ્ધતિ છે. તો જેટલું પર્યાયમાં દુઃખ લાગશે એટલો માર્ગની પ્રાપ્તિ થશે. કેમ કે પ્રયોજન તો દુઃખ સુખનું છે ને, અને દુઃખ પર્યાયમાં છે. તો પર્યાયમાં દુઃખ છે, પર્યાયમાં દુઃખ ન લાગે તો ખસવાને, ત્યાંથી ખસીને પર્યાયત્વમાંથી ખસીને ત્રિકાળીમાં આવવું જોઈએ. તો સ્વભાવ ઉપર નાસ્તિમાં ઊભો છે ને, નાસ્તિથી ખસે ક્યારે કે દુઃખ લાગે ત્યારે, અને અસ્થિમાં આવે ક્યારે કે અહીંયા સુખ પાસે ત્યારે. તો સુખ અને દુઃખ તો થઈ ગયા, અપેક્ષિત થઈ ગયા. જે સુખ છે તે દુઃખ નથી, દુઃખ છે તે જેટલું તીવ્ર દુઃખ લાગે. જો બહુ તીવ્ર દુઃખ લાગે તો શીઘ્રપણે માર્ગમાં આવી જાય, દુઃખ જ ન લાગે માર્ગ ને મળે. તો દુઃખ પોતે સ્થૂળ ભાવ છે. પર્યાયમાં જે દુઃખ વર્તી રહ્યું છે એ સ્થૂળ પરિણામ છે. સ્થૂળ પરિણામ પણ જો અનુભવમાં ભૂલ પડે, સ્થૂળ પરિણામના અનુભવમાં ભૂલ પડે, તો પછી સૂક્ષ્મમાં તે સૂક્ષ્મ સ્વભાવના અનુભવ કેવી રીતે કરે? મોટો અક્ષર ન મંચાય, નાનો અક્ષર કેવી રીતે?
અનુભવની ભૂલ થઈ ગઈ.
અનુભવની ભૂલ, દુઃખ તો અનુભવનો વિષય છે, સમજવાનો વિષય નથી. આ શું થાય છે, આપણે જે તત્વજ્ઞાનનો શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ એમાં સમજવાનો પ્રયત્ન ચાલે છે કે આત્મા કેવો, ત્રિકાળી કેવો, ઉત્પાદન કેવું, સ્વભાવ શું, વિભાવ શું, સુખ શું, દુઃખ શું. ભૂખ લાગી હોય તો ખોરાક છે હૂંઘવાનો કે જોવાનો વિષય નથી, ખાવાનો વિષય છે. તો પણ ભૂખ મટે જોયા કરે, ભાણું ભરેલું જોયા કરે, ક્યાં આવશે તે ભૂખે નહીં મટે, મટે ને એને ભૂખ. સુખ દુઃખ જે અનુભવવાનો વિષય છે ત્યાં તો ભૂલ થાય છે અનુભવનું. દુઃખ દુઃખ લાગતું નથી, દુઃખ હોવા છતાં દુઃખ દુઃખ લાગતું નથી. સુખનો અનુભવ ક્યાંથી થાય? પણ ત્યાંથી ખસે જ નહીં ને, દુઃખ નથી લાગતું એટલે ત્યાંથી ખસવાનો પ્રશ્ન. અહીંયાથી હું પણ છૂટે જ નહીં. આ બહુ મહત્વનો વિષય લીધો છે, નાસ્તિની અપેક્ષાથી બહુ મહત્વનો અને પ્રયોજનભૂત વિષય લીધો છે. સુખ દુઃખનું પ્રયોજન છે ને, જલ્દી થાય અને મોડું થાય એનો પણ સારા સારા મુદ્દો લઈ લીધો. દુઃખ લાગે એમ નહીં, જેટલું તીવ્ર દુઃખ લાગે, જેમ તો ભઠ્ઠી લાગે જલ્દી છોડે તો જલ્દી છોડે, ઓછું લાગે તો મોડું કરે, દુઃખ કમ લાગે તો દેરી લાગે. વર્તમાન અવસ્થામાં આકુલતા છે કે જ્ઞાન એકનું જ્ઞાન લ્યો તો નિરાકુલ છે, સામાન્ય જ્ઞાન એકનું જ્ઞાન લ્યો તો એ નિરાકુલ છે, સાથે જે રાગ વર્તે છે તે આકુલતા વાળું છે. જે જ્ઞાન તો જ્ઞાન અને રાગ વર્તે થવું જોઈએ, વિજ્ઞાન છે એ જ્ઞાન અને રાગ વર્તે. બે ચૈત જીવના પરિણામ હોવા છતાં જ્ઞાનમાં આકુલતા નથી, અથવા આકુલતાનો કોઈ ભાગ જ્ઞાનમાં નથી, કોઈ ભાવ અંશ નથી. આકુલતાનો જેટલો ભાવ છે એમાં જ્ઞાનનો કોઈ અંશ નથી. બેની સત્તા જુદી જુદી છે, એટલે તો ક્ષેત્ર ભિન્નતા જુદી. એક કવિતા શિવાશી સંભવ વિચારમાં રાગ નું ક્ષેત્ર ભિન્ન છે અને જ્ઞાન નું ક્ષેત્ર ભિન્ન છે, એમ લીધું છે. ક્ષેત્ર ભિન્નતા લીધી કેમ કે સત્તા જુદી જુદી છે. એકની સત્તામાં બીજાની સત્તાનો અભાવ છે. સત્તા છે એ ક્ષેત્ર ગુણની પર્યાય છે, અસ્તિત્વ ગુણની પર્યાય છે. અસ્તિત્વ ઉઠાવી લેવાની વાત છે. રાગમાં અસ્તિત્વ જ નથી. જ્ઞાનમાં હું પણ થઈને અસ્તિત્વ આવે છે. રાગમાં હું પણ થઈને મિથ્યા થાય છે. કેમ કે અસ્તિત્વ નથી ત્યાં જીવનું, એમ કે જીવનું અસ્તિત્વ નથી છતાં ગ્રહણ કર્યું એ મિથ્યા છે. જ્ઞાનમાં જીવનું અસ્તિત્વ છે સ્વભાવનું, એ ગ્રહણ કર્યું તો સમય અસ્તિત્વ. નિર્ણયને અસ્તિત્વ ગ્રહણ પણ કહેવાય છે. તત્વ જ્ઞાન નો અભ્યાસ કર્યા પછી પણ વિકારી પર્યાયમાં દુઃખ ન લાગે એનો અર્થ કે અનુભવ નો અભ્યાસ નથી. બુદ્ધિ નો વિકલ્પ નો ગમે એટલો વિસ્તાર છે પણ અનુભવ નો અભ્યાસ નથી. અવલોકન નો અભ્યાસ એ અનુભવ નો અભ્યાસ છે અને એમાં સુખ સુખ દુઃખ નો અર્થ વિભાગ સ્વભાવ નથી તો ભેદ પડે એને ભેદ ના થાય. પાછળ એમ કે વિકારી પરિણામ છે એમને બરાબર ન્યાય યુક્તિ થી લાગે છે. આગમ પણ એમ જ કહે છે ન્યાય યુક્તિ ને આગમ છે સંમત કરે. પણ આ લાગવું એનું શું મત કરવાની કે પડતું નથી કાંઈ એ કામ પ્રયોજન થતું નથી. લાગે તો ખસે, દુઃખ લાગે તો દુઃખથી ખસવો એ જીવનો સ્વભાવ છે. એ સ્વભાવ પછી તૈયાર થવાનું જગ્યા આવશે. હવે તમને દુઃખ નથી લાગતું એનો અર્થ શું છે તો કે દુઃખ નથી લાગતું એનો અર્થ કે વર્તમાન દુઃખનો પણ તને સંતોષ છે. જ્ઞાન છે અને વર્તમાન તને દુઃખ છે એમાંથી સંતોષ થાય છે. આ બધું મને ભલે હોય મને આનો હવે વાંધો નથી. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સંતોષકારક છે અને એમાં તું સંતુષ્ટ થઈ ગયો છે એ બતાવે છે કે તારે દુઃખને ખસેડવું નથી. તારે દુઃખને જોઈએ બધું તારો અભિપ્રાય દુઃખને રાખવા એમ એમાંથી નીકળે છે. દુઃખને ટાળવાનો તારો અભિપ્રાય
અનુમોદન
હા અનુમોદન ચોખ્ખું અનુમોદન એને ગુપ્ત અનુમોદન કરાવે અને ગુપ્ત અનુમોદન પોતાને ખબર ન પડે એનું ગુપ્ત અનુમોદન સરળતામાં ગુપ્ત અનુમોદન
કન્ટિન્યુઅસ અનુમોદન સળંગ અનુમોદન થઈ ગયો કન્ટિન્યુઅસ થઈ ગયા
ચાલુ જ છે. એ પહેલી વાત છે. દુઃખ તો પ્રથમ તો વિકલ્પ મેં દુઃખ લગ્ન એટલે ડગલું આગળ નહીં હાલે. ધારણા ગમે એટલી થઈ જશે પણ એક ડગલું આગળ સુખમાં સુખ લાગીને સંતોષાઈ ગયો છે અને અને જે સમજણ છે બધું સમજાય છે એમાં પણ વધારતો જાય છે. એક બાજુથી દર્શનમો ઘટાડવા માટે શાસ્ત્ર માટે એ શાસ્ત્રના ઉઘાડામાં સંતોષાય દર્શનમો વધારે છે દસમો ઘટાડવાનું શાસ્ત્ર તો આ તો શાસ્ત્ર છે, એ શાસ્ત્ર માંથી ઉગાડવું તેને સંતોષ થાય છે. વળી દસમ પછી વિચાર કરે કે આટલા બધા વર્ષ શાસ્ત્ર સમયથી બધું સમજાય, ગુરુજીનું પ્રવચન સમજાય, એમ કામ થતું નથી. દસમ કરતો વધારે એવું કઈ ભાન કર્યું નહીં કે શું કાણું હતું, કેટલા પૈસા પડી ગયા તો ખબર નથી. ચાલુ થઈ જાય ત્યારે પછી બુદ્ધિપૂર્વક ને ભૂલો તે દર્શન તીવ્ર થઈ જાય, પછી બધા બુદ્ધિપૂર્વક ના છબડા ચાલુ થઈ જાય. કાં દેવમાં ભૂલ કરે, કાં શાસ્ત્રમાં ભૂલ કરે, કાં સિદ્ધાંતમાં ગોટાળા કરે, કાં સત્પુરુષથી વિરુદ્ધ જાય, કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ. પછી બધા જે બુદ્ધિપૂર્વક ના છે પછી બહુ તીવ્ર ભૂમિકા.
હા,